તારીખ 23/10/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 15 સળંગ પ્રવચન નંબર 44
ચિદાનંદની ભાવનાથી અર્થાત ચિદાનંદને માનવાથી ચિરણ શુદ્ધ થાય છે. જેમ જળને ભાવવાથી આત્માની પરિણતિ મલિન થાય છે, શુભાશુભ રાગને ભાવવા આત્માની પરિણતિ મલિન થાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપ ચિદ અને આનંદ એ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. તે હું છું, તેવો હું છું એમ તેની ભાવના કરવાથી ચિત્ત પ્રવૃત્તિ શુદ્ધ થાય છે. ભાવનાનો વિષય ચર્ચાય છે. આપણે આત્મામાં એક ભાવકત્વ શક્તિ છે. ભાવક પણ ભાવવું એવી પણ એક શક્તિ છે, અનંત સમાધિ એવી શક્તિ છે, જેના દ્વારા જીવ પોતાના સ્વરૂપને પોતાના સ્વભાવ ભાવને ભાવે છે. જેમ જ્ઞાન દ્વારા જાણે છે એમ ભાવકત્વ દ્વારા ભાવે છે. એ પણ એનું એક કાર્ય છે, એ પણ એનું ગુણરૂપ કાર્ય છે. ભાવના એટલે રાગ કરવો એવું અર્થ ન લેવો અહીંયા, કેમકે અહીંયા રાગથી ચિત્તપ્રવૃત્તિ શુદ્ધ થાય છે એ વાત બંધ બેસતી નથી. રાગ પોતે મૂળ પરિણામ, મલિન પરિણામ વારંવાર કરવાથી પરિણામ શુદ્ધ થાય એ વાત ન્યાયથી બંધ બેસતી નથી, ન્યાયથી સુસંગત નથી. ભાવક શક્તિ પણ છે આત્મામાં. ભાવ એવી બધી શક્તિ છે, એમાં એક ભાવક શક્તિ પણ છે. આમ તો એનો અર્થ એવો થાય છે કે પરિણામનું થવું, ભાવવું, પોતાની સત્તારૂપ સ્વપદને ભાવવું એવું પણ એનું એક કાર્ય છે. એટલે પોતે પોતાને ભાવે છે, પોતાના હોવાપણાને પોતે અવલંબે છે. જે ભાવનામાં પોતાના હોવાપણાને પોતે અવલંબે છે, સ્વભાવને અવલંબે છે, હયાતીને અવલંબે છે, એવા ચિદાનંદની ભાવનાથી ચિદાનંદમાં તન્મય થવાથી, એકાકાર થવાથી ચિત્ત પરિણતિ થાય છે. આત્માની પરિણતિમાં મલિનતા ઉત્પન્ન થતી નથી. જેવું ચિદાનંદ તત્વ શુદ્ધ છે, પરિણામ પણ તેવું શુદ્ધ થાય છે, તે રૂપ પરિણામ થાય છે.
ભગવાનની ભાવના,
પર પદાર્થને ભાવવા જતા રાગ ઉત્પન્ન થાય છે. રાગને ભાવવાથી રાગ, પર પદાર્થની ભાવનાથી રાગ ઉત્પન્ન થાય, અને એક સમયની પરિણામની ભાવનાથી પણ રાગની ઉત્પત્તિ થાય. એવી ભાવના પણ, રાગરૂપ ભાવના પણ, જ્યાંથી રાગ હોય છે ત્યાં સુધી આવે છે. તે આ પ્રકારે કે સમ્યક દ્રષ્ટિ ચતુર્થ ગુણ સ્થાન વર્તી હોય તો તેને એવી ભાવના આવે કે ક્યારે મને દશા પ્રગટ થાય. અપૂર્વ અવસર એવું ક્યારે આવે કે બધા જગતના બંધનોનું સંબંધ હું કાપીને છેદીને ક્યારે મારા સ્વરૂપમાં હું લીન છું, પૂર્ણતાની પણ ભાવના આવે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, મુનિ દશામાં પણ એવી કેવળ જ્ઞાન થવાની ભાવના આવે. એક સમયની પર્યાવના રાગને ઉત્પન્ન કરનારી છે, શુદ્ધ પર્યાયની ભાવના પણ. આવો રાગ હોવો જોઈએ, આ ગુણ સ્થાને આવો રાગ હોવો જોઈએ, એ પણ રાગની ભાવના રાગને કહી છે. અને દેવ ગુરુ શાસ્ત્ર પરમાત્માની ભાવના પણ રાગને જ ઉત્પન્ન કરનારી છે. સ્થૂળ વિચારમાં ઘણાને એવું નથી બેસતું કે જે પરમાત્માની ભાવના છે એમાં તો અમે પરમાત્માના એટલે આત્માના જે ગુણો છે, પરમપદમાં પ્રસિદ્ધ પ્રગટ થયેલા જે ગુણો છે, એ ગુણોનું સ્તવન કરીએ છીએ, ગુણોની સ્તુતિ કરીએ છીએ, ગુણોની પ્રશંસા કરીએ છીએ, અને તે દ્વારા અમે ગુણોને ભાવીએ છીએ. પણ તે ગુણ કયા પદાર્થને આશ્રિત છે એ તો જોઈશું કે જો તે ગુણ બીજા આત્મારૂપ પદાર્થને આશ્રિત છે, બીજા પરમાત્માને આશ્રિત છે, તો તે અવશ્ય રાગની ઉત્પત્તિના નિમિત્ત છે. તેના વિતરાગ ઉત્પન્ન થાય એવું બનવાનું નથી. રાગથી વિતરાગતા ઉત્પન્ન નહીં થાય. એટલે એ રીતે ભક્તિમાં જે રાગની વિશેષતા છે, ભાવનામાં જે રાગની વિશેષતા છે, તેની વિ કરવી એવો ઉપદેશ નથી. અથવા સત્શાસ્ત્રોમાં રાગની વૃદ્ધિ કરવાનો ક્યાંય અભિપ્રાય નથી. વિતરાગ શાસ્ત્રોમાં રાગની વૃદ્ધિ કરવાનો ક્યાંય આશય હોઈ શકે નહીં. અને તો ચિદાનંદ એટલે પોતે એક સમયમાં પરિપૂર્ણ ચૈતન્ય આનંદ આદિ અનંત સામર્થ્ય પરિપૂર્ણ છે એમ સીધો પોતાને ભાવે, ચૈતન્ય ભાવથી શુદ્ધ ભાવથી પોતાને ભાવે, તો પરિણામમાં સુધા વિશેષ વિશેષ થતી મિજાય છે. અહિયાં રાગ થી ભાવના ભાવી એ વાત નથી. અહિયાં ભાવના એટલે આ પરિણામ તે ભાવના, એકાગ્રતા રૂપ પરિણામ તે ભાવના, ચૈતન્ય રસરૂપ પરિણામ તે ભાવના. જે પરિણામમાં ચૈતન્ય રસ છે, ચિદરસ છે, જેનો વિષય પોતે ચિદાનંદ રૂપે છે, એને અહીંયા ભાવના કહે છે. ભાવના શબ્દ છે એટલો બધો સામાન્ય થઈ ગયો છે અને એનો રૂઢિ અર્થ રાગવાચક થઈ ગયો છે. એવો અર્થ બધે ન લેવો, શાસ્ત્રમાં એ પ્રકારે નથી. એમાં ખાસ કરીને નિયમસારમાં તો જ્યાં મુકુંદાચાર્ય એમ કહ્યું કે મારી ભાવના અર્થે આ શબ્દની રચના કરી છે, ત્યાં તો એ ભાવના એટલે એકાગ્રતા અર્થે મારી શુદ્ધિની વૃદ્ધિ થાય જે સ્વરૂપની એકાગ્રતા છે તેને અર્થે મેં આની રચના કરી છે. ત્યાં ભાવના એટલે રાગ કરવાનો મેં વિકલ્પ કરવા માટે આ શાસ્ત્ર રચ્યું છે એમ નથી. અને એ શાસ્ત્રની અંદર પણ સ્વરૂપની એકાગ્ર વર્ણતી તે ભાવના એવી વાત અનેક જગ્યાએ છે. ત્યાં ક્યાંય રાગ પરિણતિની વાત નથી. હા, મિથ્યા દ્રષ્ટિને નથી, મિથ્યા દ્રષ્ટિને આપવામાં આવ્યો છે. કે તું મિથ્યા દ્રષ્ટિ રહીને આત્માની સાધના કર, એમ નથી ઉપદેશ આપવામાં આવ્યો. ભલે મિથ્યા દ્રષ્ટિ છું તો પણ મિથ્યાત્વ પણ પલટાવીને શુદ્ધ પરિણતિથી શુદ્ધની સાધના કર. કેમ કે શુદ્ધાત્મ સ્વરૂપની સાધના શુદ્ધ પરિણતિ સિવાય થઈ શકતી નથી. આ નિયમ છે, સિદ્ધાંત છે. કોઈ અશુદ્ધ પરિણામથી, કોઈ રાગથી, કોઈ રાગના કોઈ પ્રકારથી, કોઈ અંશથી સાધના થાય છે એ વાત ભૂલી, એના ઉપર પૂરેપૂરી ક્યારે ન ભૂસાય એવી ચોકડી મૂકી દઈએ, ક્યારે ન ભૂસાય એવી એ પાયામાં સિદ્ધાંત રાખીને આગળ ચાલવાનો. મિત્ર, રાગમૂલક જે ઉપદેશ છે એ ઉપદેશ અને વિતરાગના ઉપદેશમાં કાંઈ ફેર નહીં પડે. સંપ્રદાયોમાં પણ રાગનું મૂલ્ય રાખીને ઉપદેશ ચાલે, વર્તમાન ચાલતા સંપ્રદાયોમાં. ગુરુદેવે વાતને ખોલી નાખી, રહસ્યને ખોલ્યું. બાકી અન્ય સંપ્રદાયમાં તો બધે અંધારું છે, એમાં તો કાંઈ છે નહીં. પણ કહેવાય સંપ્રદાયો, એમાં સ્થાન ઉપવાસી તુલસી આચાર્યનું તેરા પંથ અને આ શ્વેતાંબરને એ તો અન્ય મત જેવા છે, એમાં તો શુદ્ધતાનું અધ્યાત્મનું પ્રકરણ ખલાસ થઈ ગયું છે. દિગંબર સંપ્રદાયમાં સાહિત્યમાં પડ્યું છે. રૂઢિ રિવાજ એ તો બધું અન્ય મત જેવું સામાજિક થઈ ગયું છે, અને અનેક જાતના કુરિવાજો, કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર, કુશાય એ બધા પ્રકારો ચાલ્યા. એટલે તો ગુરુદેવે સત્યની વાત કરી ત્યારે ત્રણેય ફિરકામાંથી ઉઠ્યો, છતાં એમને જે ઉપદેશનો પ્રવાહ હતો એ ચાલુ રાખ્યો. લોક વિરુદ્ધ થઈને પણ ઉપદેશનો પ્રવાહ ચાલુ રાખ્યો. એકલો પોતે હોય તો ન કરે, એક સમાજ ઉભો થઈ ગયો હોય તો એમાં લોક વિરુદ્ધતાનો સવાલ રહેતો નથી. કેમ કે કાયમ અજ્ઞાનીઓની, મિથ્યા દ્રષ્ટિની સંખ્યા વિરુદ્ધતા વાળા હંમેશા જગતમાં વધારે રહી છે. સમોસરણમાં પણ મિથ્યા દ્રષ્ટિઓની સંખ્યા સૌથી વધારે છે. એટલે એમાં પણ કોઈ લોકતાને મુખ્ય કરીને પોતાના પરિણામ કે પ્રવૃત્તિ રાખે તો તેને લોકસંજ્ઞા જ્ઞાની કહી છે. કે જે લોકસંજ્ઞા રાખીને એટલે મોક્ષના માર્ગે જઈ શકાતું નથી. શ્રીમદજીનું વચન લીધું, લોકસંજ્ઞા એ લોકાગ્રહ જવાતું નથી, એ સ્પષ્ટ કરી દીધું. જો અકેલે છે તો દો ચાર જણે જો સાથ મેં થે કે સાથ ચર્ચા કરતે થે, કિસી કો બુલા નહીં. અને જ્યારે પોતાની મેળે બધા આવવા મળ્યા ત્યારે પણ કોઈને બોલાવા ન ગયા. પછી પણ જ્યારે જ્યારે જ્યાં જ્યાં આમંત્રણ મળ્યા ગયા, જે સમાજ તરફથી આમંત્રણ મળ્યું, જેમ કે એક આબુ પાસે એક ગામ છે, રીખવદાસજીનું ગામ છે, ત્યાં ગયા તો ત્યાં આખા સમાજે એમ કહ્યું કે અહીંયા નહીં. પછી આખો સમાજ પાછો આબુમાં આવ્યો, અમારી ભૂલ થઈ છે, પધારો આપ. તો ગયા પાછા તો ત્યાં સમાજ તરફથી, જ્યાં જ્યાં મંડળ તરફથી વિનંતી કરતા ત્યાં ત્યાં જતા. સમાજ બીજો એક બહુ મોટો સમૂહ ઉભો થયો, તો પણ એ સમૂહ દિગંબર ની વસ્તી 1 કે 2% માં છે, 98% તો વિરુદ્ધ રહ્યો. પણ મંદિરો થયા, દેવ ગુરુ શાસ્ત્ર ની પ્રવૃત્તિ, કૃષ્ણ પુણ્ય હતા એટલું થયું. એ તો વાતો પુણ્ય અનુસાર બને છે. બહારમાં જેટલું કાર્ય થાય એ તો શાસનના પુણ્ય અનુસાર થાય છે. એમાં કોઈ જીવ કરતા હતા નથી, ન તો જ્ઞાની કે ન તો અજ્ઞાની. કોઈનો રાગ કે કોઈના શુદ્ધ પરિણામ બહારના કાર્યો કરવા કાંઈ સમર્થ નથી. બપોરે ચાલી હતી, આપણે તો સાંજ ના ગયા હતા. ગુરુદેવ ને ચર્ચા તો એમ ચાલી હતી, સૂર્યકીર્તિ ભગવાન ઉપર છે બરાબર, યાદ આવ્યું. સૂર્યકીર્તિ ચર્ચા ચાલી હતી. ગુરુદેવ હયાત હતા ત્યારે બધા એવી ભાવના ભાવતા હતા કે આપ તીર્થંકર થશો ત્યારે આપના સમોસરણમાં અમે આપને ફરીને સાંભળવા આવીએ એવી અમારી ભાવના છે, અને આપ મોક્ષે પધારો ત્યારે અમે પણ સાથે સાથે મોક્ષમાં જઈએ. હવે અહીંયા વચલો કાળ કાપીને સાક્ષાત ભગવાન તરીકે લાવ્યા આવ્યા ત્યારે એમાંથી જ કેટલા એનો નકાર કર્યો, કેવી વિચિત્રતા છે, પરિણામની કેવી વિચિત્રતા છે. એમાંથી કેટલાય નકાર કર્યો, એમાંથી વાત ચાલે કે એમાંથી આ લોક વિરુદ્ધની વાત છે કે લોક વિરુદ્ધ કર્યું, લોક વિરુદ્ધ કર્યું એવું ઘણા કહેવા લાગ્યા. તો કે લોક વિરુદ્ધ નથી, એની પાછળ એક સમાજ છે ત્યારે એને લોક વિરુદ્ધ ગણી શકાય નહીં. એકલ દોકલ કોઈ હોય અને એણે એ કાર્ય કરતો લોક વિરુદ્ધ કહેવાય. છતાં સમાજ હોય ને કોઈ કહે કે લોક વિરુદ્ધ છે તો એ લોક વિરુદ્ધ કહેનારને લોકસંજ્ઞા ઉત્પન્ન થઈ છે, અને એ લોકસંજ્ઞા એ લોકાગ્રહ નહીં જવાય એમ ન્યાય આપતા. એવી રીતે ચર્ચા એમ ચાલે. શું કહે છે, ચિત્તની ભાવનાથી, ભાવના એટલે અહીંયા શુદ્ધ ભાવ લેવો, જે શુદ્ધ ભાવ સ્વરૂપનો ભાવક છે, જે શુદ્ધ ભાવ સ્વરૂપનો ભાવક થઈને પણ તેનાથી પરિણતિ શુદ્ધ થાય છે. ચિત્ત પરિણતિ શુદ્ધ થઈ ચિદાનંદ શુદ્ધ થાય છે, અને ચિત પરિણતિ થઈ ચિદાનંદ શુદ્ધ. ચિદાનંદ તો મૂળમાં તો શુદ્ધ જ છે, પણ અહીંયા પરિણામની મુખ્યતાથી આખા પદાર્થને કહે છે. પરિણામમાં શુદ્ધતા થઈ તો ચિદાનંદ શુદ્ધ થયો એમ કહ્યું. કાળી તો શુદ્ધ જ છે, એમાં કોઈ શુદ્ધતા વધે છે. પરિણામ શુદ્ધ થાય એટલે ત્રિકાળીમાં શુદ્ધતા વધે, અને પરિણામ અશુદ્ધ થાય તો ત્રિકાળીમાં અશુદ્ધતા આવે એવું તો કદી બનતી. કેમ કે ત્રિકાળી છે એ તો ધ્રુવ એક રૂપ છે, એમાં તો ફેર પડતો નથી. ચિત્ત પરિણતિ શુદ્ધ થયે ચિદાનંદ શુદ્ધ થાય છે. ચૈતન્યના પરિણામ વૃત્તિ કહો, પરિણતિ કહો, પરિણમન કહો, પર્યાય કહો, આમ તો બધું વિકાર છે, શુદ્ધ વિકાર છે. ચિત્ત પરિણતિ શુદ્ધ થઈ ચિદાનંદ શુદ્ધ થાય છે એટલે પરિણામ પરિણતિ શુદ્ધ થઈ તો ત્યાં આત્મા શુદ્ધ થયો એમ કહેવામાં આવે છે. આખો આત્મા પરિણામ વિષ્ટવ્ય એમ પ્રથમ પદ્ધતિથી ત્યાં આત્મા શુદ્ધ થાય છે. અનાત્મ પરિણામ મટાડી આત્મ પરિણામ કરવા એ જ કૃત્યપણું છે. અનાત્મ પરિણામ મટાડી એટલે આત્મારૂપ પરિણામ નથી, રાગરૂપ પરિણામ છે, અજ્ઞાનરૂપ પરિણામ છે, મિથ્યાત્વરૂપ પરિણામ છે, એ બધા અનાત્મ પરિણામ છે. એવા અનાત્મરૂપ પરિણામ મટાડી આત્મ પરિણામ કરવા આત્મા રૂપ પરિણામ કરવા એ જ કૃતકૃતિપણું છે, અથવા એ જ કરવા યોગ્ય છે, કર્તવ્ય છે. કર્તવ્યને કર્યું તેને કૃતકૃત્ય કહેવામાં આવે છે. કૃત્ય એટલે કરવા યોગ્ય, કર્તવ્ય તે જેણે કર્યું તેને કૃતકૃત્ય કહે છે. જેણે પોતાના સ્વરૂપરૂપ આત્મારૂપ પરિણામ કર્યા એ કૃતકૃત્ય થયો. એને કરવા યોગ્ય બધું કરી લીધું, ગ્રહવા યોગ્ય એને ગ્રહણ કર્યું અને છોડવા યોગ્ય એને છોડી દીધું, એને કૃતકૃત્ય કહ્યું. અનાત્મ પરિણામ છોડવા યોગ્ય છે અને આત્મ પરિણામ થવા યોગ્ય છે, કરવા યોગ્ય છે, એટલે એ જ કૃતકૃત્યપણું છે. યોગીશ્વર પણ એટલું કરે છે એ વાસ્તવિક આત્માના સ્વરૂપનું ધ્યાન કરનારા છે. યોગ એટલે ઉપયોગને સ્વરૂપમાં જોડવો, તેનું નામ યોગ છે. એ ઉપયોગ એટલે જોડવું, ધાતુ યુજ છે, યુજ એટલે જોડવું. સ્વરૂપમાં ઉપયોગને જોડવો તે યોગ છે. જે સ્વરૂપમાં ઉપયોગને રાખીને જોડીને સ્થિર થઈને આજે યોગીશ્વર, એણે શું કર્યું કે અનાત્મ પરિણામ એણે મટાડ્યા અને આત્મ પરિણામ એણે કર્યા. બસ યોગીશ્વર પણ એ શું કરે છે, પ્રાણાયામ ધ્યાન ધારણા સમાધિ એના નિમિત્ત છે. જે બાહ્ય ક્રિયામાં પ્રાણાયામની ક્રિયા કરવામાં આવે છે, ધ્યાનની ક્રિયા કરવામાં આવે છે, શાસ્ત્રના વચનોની ધારણા કરવામાં આવે છે અને અંદરમાં સમાધિ લગાવવામાં આવે છે, આ અનેક પ્રકારે જે કાંઈ કર્મું છે એ અનાત્મ પરિણામ મટાડી આત્મ પરિણામ કરવા માટે કર્મું છે. તેથી એ બધા પૂર્વ ક્રિયા ગણીને એને નિમિત્ત કહેવામાં આવે છે. ક્યારેક નૈમિતિક ભાવ કરે ત્યારે, નહીતર એને નિમિત્તમાં આવતા નથી. પણ પૂર્વે જે જીવો આત્મ સ્વરૂપમાં મગ્ન થાય છે તેને પ્રાણાયામ ધ્યાન ધારણા સમાધિ એવી બાહ્ય ક્રિયા હોય છે તો એને કહેવામાં આવે છે. અથવા ધર્મી જીવો પણ તેના નિમિત્તે સ્વરૂપમાં લીન થાય છે, આત્મ પરિણામને કરે છે, પ્રાણાયામ ધ્યાન ધારણા સમાધિ આદિ પરિણામ પૂર્વક પોતાના રૂપમાં આત્મ પરિણામને કરે છે અને અનાત્મ પરિણામને મટાડે છે, ત્યારે આ બધાને નિમિત્ત ગણવામાં આવે છે. હા, પણ એ મૂળ તો પ્રયોગ યોગના નીકળેલા છે દિવ્ય ધ્વનિમાંથી. આખું જે યોગનું પ્રકરણ છે જૈન શાસ્ત્રોમાં એક શુભચંદ્રાચાર્યનું જ્ઞાનારણ્યને છોડીને એક પ્રકાર જ્ઞાનારણ્યની અંદર એ ધ્યાનનો ગ્રંથ છે અને શુભચંદ્રાચાર્યે ધ્યાનના પ્રયોગો અને નિમિત્તભૂત ક્રિયાઓ મનવચન કાયાની કેવી છે એનું બહુ વિસ્તારથી એમાં વર્ણન છે. એને મળતું વર્ણન વેદાંતની અંદર છે, પાતંજલિ યોગ દર્શન કરીને છે. પાતંજલિ કરીને ઋષિ થઈ ગયા, મુનિ થયા એમના. એમણે ધ્યાનના પ્રયોગો ઉપર એમાં પણ યોગની બાહ્ય ક્રિયા મનવચન કાયાની કેવી હોય છે એનું વર્ણન વિસ્તારથી છે. ફેર બંનેમાં એટલો છે કે શુભચંદ્રાચાર્ય બધું ભાવ મારે છે એ બધો વિસ્તાર કરીને કે આ બધા બાહ્ય નિમિત્તો છે તેનાથી કાય સિદ્ધિ થાય છે એમ ન માનવું. એ બધા નૈમિતિક ભાવ અનુકૂળ નિમિત્તો ગણવામાં આવ્યા છે, પણ નિમિત્તિક ભાવ ન થાય એટલે સ્વરૂપમાં એકાગ્રતા ન થાય તો એ બધી ક્રિયા નિરર્થક છે, સાર્થક નથી. એ જાતનો સરવાળો છે. જૈન દર્શનનો મૂળ સિદ્ધાંત છે એ નિમિત્ત ઉપાદાનનો સિદ્ધાંત પોતે ચર્ચી લીધો છે, જ્યારે એ ચર્ચા અન્ય ગ્રંથોમાં જોવા મળતી નથી. એટલો કહે છે. બાકી પ્રયોગો જે યોગના પ્રયોગો છે એ યોગ વિદ્યા છે. આખી જગતમાં જે અનેક પ્રકારની વિદ્યાઓ છે, અસંખ્ય પ્રકારની વિદ્યાઓ છે, એમાં યોગની પણ એક વિદ્યા, અને એ બધી વિદ્યાઓ ભગવાનના દિવ્ય ધ્વનિમાં, ઓમકાર નાદમાં બધી વિદ્યાઓ પ્રસિદ્ધ થઈ છે. જગતની તમામ વિદ્યાઓ કોઈ ચીજ બાકી નથી રહી. આયુર્વેદથી તબીબી વિજ્ઞાનથી માંડીને બધું જ, એમાં કાંઈ કોઈ ચીજ બાકી રહેતી નથી. એટલે તો એના શાસ્ત્રો બધા પરદેશ જઈને એમાં સંશોધન કર્યું. આ લોકોએ મૂળ શાસ્ત્રો તો બધા અહીંથી લઈ ગયા છે, અને એ લોકોએ ભાષાજ્ઞાનનો પણ અભ્યાસ કર્યો, કેમ કે આ તો શોધખોળ એક એવી સિક્રેટ છે કે જેના પર એ લોકોને કરોડો અબજો રૂપિયા કમાવાના હોય છે, અથવા આધિપત્ય મેળવવાનું હોય, શસ્ત્રો બનાવીને બીજાને ઉપર સત્તા મેળવવાની હોય, તો એ તો બીજાની પાસે વંચાવે તો વાત ખુલ્લી થઈ જાય. ભાઈ આ જરાક ઉડી દો, પણ જેમ કોઈ બીજાને ભણેલા ને કે આ જરાક આગળ વાંચી દો, તો ભણેલો બહુ હોશિયાર હોય તો આ પોતે વાંચી લે, અને ઓલાને ખોટું કે શું કે, જે છે એ પોતે વાંચી લે અને પેલા સમજાવી દે, એવો વિશ્વાસ મૂકે નહીં એ લોકો. એ લોકો તો બિલકુલ વિશ્વાસ મૂકતા નથી. કયા ગ્રંથો છે, કેવા કેવા ગ્રંથો છે, અને ક્યાં ક્યાં પડ્યા છે એની સુધા માહિતી આપતા નથી. એની માહિતી ના આપે કે અમારી પાસે કયા પુસ્તકો છે ને કયા ઠેકાણે છે, અને એની પ્રયોગશાળાઓ ક્યાં ક્યાં છે. એક જગ્યાએ ઊંધું નથી રાખતા, બધું જુદી 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 વહેંચણી કરી નાખે છે. કિંમત છે ને એને, એની કિંમત છે. ખાસ કરીને અત્યારે વેદાંતમાં અથવા હિન્દુ સંપ્રદાયમાં યોગનો વિષય વધારે પ્રચલિત થયો છે. એમાં પ્રાણાયામનો વિષય તો બહુ સર્વસાધારણ છે. પ્રાણાયામનો વિષય, બીજા યોગના પ્રયોગો અઘરા છે, પ્રાણાયામનો વિષય તો સર્વસાધારણ છે. એમાં શ્વાસનું રોકવું, પવનનું રોકવું, શ્રીમદજી વાત કરી છે કેટલીક. હા, શ્રીમદજીએ પ્રાણાયામ સંબંધી કેટલીક વાત કરી છે, એમને ખ્યાલ હશે કદાચ, એમના પત્રોમાં આવે છે. તો એમાં પવનનું રોકવું, એમણે એવી સાદી ભાષા લીધી છે, પવનનું રોકવું એને ઘણા આત્માનું કાર્ય માને છે અને આત્માની સિદ્ધિ માને છે. એમાં શું છે કે બે નાસિકા છે, એમાંથી એકને બંધ કરીને શ્વાસ લઈએ એટલે હવા લઈએ, પવનને ભરે ફેફસામાં, પછી બંધ કરી દઈએ એને, એ પવનને બહાર ન નીકળવા દઈએ, અને એને પવનને ઘૂંટે અંદરમાં, એ વધુમાં વધુ જે પવનને રોકી શકે એવી એની અંદર એક પ્રક્રિયા પ્રેક્ટિસ પડતા 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 થાય છે. એની પ્રેક્ટિસ હોય છે, એકદમ એમ આગળ નતર, પણ જેમ જેમ એની પ્રેક્ટિસ થતી જાય છે તેમ તેમ એ પ્રાણાયામમાં પણ માણસને સાધના એટલે અમુક કંટ્રોલ આવતો જાય છે. અને એમાં શ્વાસોશ્વાસના રોગ તો પહેલા મટે છે પ્રાણાયામથી, અથવા ન થાય એવા ફેફસા મજબૂત થાય. બીજા પણ શરીર વિજ્ઞાનની અંદર ઘણા બીજા રોગો નહીં થવાનું એ મુખ્ય કારણ છે પ્રાણાયામ. બીજા પણ યોગના પ્રયોગો મુખ્ય કરીને શરીરની કૃતિઓ મટાડવામાં કારણ ગણવામાં આવ્યા છે, પણ એને આત્માને અહીંયા નિમિત્ત નૈમિત્તિક પણ હું કેમ દીધું, એટલો જો વિચાર કરીએ તો એ બધા મનવચનના એવા પ્રયોગો છે કે જેમાં તે તે ક્રિયામાં મનને એકાગ્ર રાખવું પડે છે. એ ક્રિયાઓ સાધવા જતા અને એ ક્રિયાઓમાં સફળતા મેળવવા જતા એને મન ક્રિયાઓ પરિણામોનો નિરોધ કરવામાં આવે તો એને ધ્યાન કહ્યું છે. એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ, એ તે વિષયનું ધ્યાન છે. આત્મધ્યાન તો આત્મામાં એકાગ્ર થાય ત્યારે એને આત્મધ્યાન કહે, પણ કોઈ પણ વિષયમાં જાતે તે વિષયનું ધ્યાન થઈ ગયું, એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ, ઉમા સ્વામી આ સુપર ધ્યાનનું આપ્યું છે. તો એવી એક ધ્યાનની પ્રક્રિયા આપોઆપ થાય છે એમાં, અને મનની ચંચળતા ઘટી જાય. થાય એટલે બીજે પરિણામ ન લાગે, એટલે પરિણામની ચંચળતા ઘટે. પરિણામની ચંચળતા ઘટે એટલે કષાયની મંદતા થાય. કષાય મંદ થાય એટલે સાતા ઉપજે, શાંતિ ઉપજે. કષાય મંદ થાય એટલે પુણ્ય પરિણામ થાય. પુણ્ય પરિણામ વિશેષ થતા કોઈને લબ્ધિ આદિ પણ ઉપજે. આવા અનેક પ્રકારના ફાટા એમાંથી ફૂટે છે પાછા, એવા બધા પ્રકારો ભજે છે. અન્યમતિને પણ લીઓ, કેમ કે પછી તો એ પ્રયોગની અંદર કાંઈક એને શક્તિ આવે એટલે એ પ્રયોગ વિશેષ વિશેષ પણ કરી શકે છે. ઘણી કષાયની મંદતા કરે, અત્યંત કષાયની મંદતા કરે, એકદમ યોગ અને ઉપયોગને સિવાય એવી પ્રેક્ટિસ વધી જાય આત્મા સિવાય પણ, તો પણ એને લબ્ધિ આદિ ઉપજી શકે છે, થઈ શકે છે. એમાં એ પ્રાણાધાન ધારણા સમાધિ એ ઉપયોગની ચંચળતા ઘટાડનારા પ્રયોગો હોવાથી, અને ઉપયોગની ચંચળતા ઘટ્યા પછી ઉપયોગને સ્વરૂપમાં સ્થિર કરવો અનુકૂળ પડે છે. પૂર્વ પર્યાયમાં જો ઉપયોગની અસ્થિરતા ઘટી હોય, ઓછી થઈ ગઈ હોય, તો ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થવામાં અનુકૂળ પડે છે એવા પ્રયોગ, એ ગણીને એને જ્ઞાન નિમિત્ત કહેવામાં આવ્યા છે. આપણે સ્વાધ્યાય કરીએ છીએ તો એ પહેલા સ્તુતિ બોલીએ છીએ. સ્તુતિ બોલવા પાછળ હેતુ છે, બહારથી આવે છે માણસ તો ઉપયોગ ચંચળ હોય છે, તો સ્વાધ્યાયમાં ઉપયોગની ચંચળતા પહેલેથી ઘટે એવી પૂર્વ ક્રિયામાં આવું. ચંચળતા હોય તો આ વિષયની અંદર એટલું જ્ઞાન કામ કરતું નથી, તો એના અર્થે પહેલેથી જ તે સ્તુતિની યોજના કરવામાં આવી છે. તો પરિણામ પહેલાં જ કષાયની મંદતામાં આવે. એમ અનેક પ્રકારે ગોઠવણી હોય છે દરેક કાર્યની. સ્વ સ્વરૂપ રૂપ પરિણામમાં, સ્વ સ્વરૂપમાં સ્વ તો આવી જાય છે, છતાં સ્વરૂપ છે એમાં રૂઢિ અર્થ. સ્વરૂપ એટલે આત્મા, તો નિજ આત્મા એમ. સ્વ સ્વરૂપ એટલે નિજ આત્મા. સ્વરૂપ રૂપ એ રૂપ પરિણામમાં અનંત સુખ થયું, જ્યારે પોતાના નિજાત્મ સ્વરૂપ પરિણામ થયા, આત્મા રૂપ પરિણામ થયા, સ્વ સ્વરૂપ પરિણામમાં અનંત સુખ થયું. ત્યાં નિરાકુર સુખ, આત્મિક સુખ ઘણું ઉપજે છે. અનંત સુખ થયું, અનંત દુઃખ હતું એ ગયું એટલે અનંત સુખ થયું. અહીંયા આ દુઃખ થયું એટલે કેવળ જ્ઞાન થયું એ વાત નથી લેવી, પણ મિથ્યાત્મનું અનંત દુઃખ ગયું તો એની સામે અનંત સુખ થયું એમ. સ્વરૂપરૂપ પરિણામમાં અનંત સુખ થયું, નિજ પદનું આસ્તિક્ય થયું. પોતાની જે સત્તા છે એને શ્રદ્ધાએ ગ્રહણ કરી લીધી, પોતાના નિજ સ્વરૂપની આસ્થા થઈ, હું પરિણામ નિજ સ્વરૂપમાં થવા લાગ્યા તેને અહીંયા લીધું ને આ બાજુ, હું પરિણતિ. એ પરિણતિ વડે આત્મા પ્રગટે. હું પરિણામોએ સ્વપદની આસ્તિક્યતા કરી, એ નિજ પદનું આસ્તિક્ય થયું એટલે નિજ સ્વરૂપમાં હું પણ થયું. હું પણ આનો વિકલ્પ નહીં પણ હું પણ આનો ભાવ. અનુપમ પદમાં લીનતા થઈ. પહેલું લીધું સુખ અપેક્ષાએ વાત લીધી, પછી બીજું શ્રદ્ધા અપેક્ષાએ વાત લીધી, ત્રીજું હવે ચારિત્ર અપેક્ષાએ વાત લે છે. કે અનુપમ પદ તેમાં લીનતા થઈ, મહા આશ્ચર્યકારી વિસ્મયકારી પોતાનું સ્વરૂપ એમાં લીનતા થઈ. એ વિશે પછી બેન રીતના બોલોમાં 300 પછીના બોલોમાં બહુ લીધો છે. વિસ્મયકારી આશ્ચર્યકારી સ્વરૂપ છે જગતમાં. એમ કે તને અનેક પ્રસંગો જોતા વિસ્મય ને આશ્ચર્ય થાય છે, પણ એ જગતના સર્વાશ્રીઓને ભૂલાવી દે અથવા જગતના સર્વ આશ્ચર્યો જેની પાસે કાંઈ નથી એવો મહા આશ્ચર્યકારી પદાર્થ તું પોતે છો, કે જેમાં સિદ્ધ પરમાત્માઓ ડૂબી ગયા, લીન થઈ ગયા, સાદી અનંતકાળ બહાર નીકળતા નથી એવો મહા આશ્ચર્યકારી પદાર્થ આત્મા પોતે છે. અંદરમાં એની રિદ્ધિ સિદ્ધિનો કોઈ પાર નથી. રિદ્ધિ સિદ્ધિ પ્રગટ દિશે સદા ઘટમાહી. બનાસીદાસજી ગાયું છે ને, અધિપતિ હૈ એવો સમ્યક દ્રષ્ટિ જીવ કોઈની પાસે કાંઈ માંગતો નથી, કે દુનિયામાંથી મારે કાંઈ જોઈતું નથી. અજાચી લક્ષપતિ હૈ એનું જે લક્ષ નામ જ્ઞાન, જ્ઞાનનો અનુભવ ધણી થયો એ અજાચી લક્ષપતિ થઈ ગયો. જેમ લખપતિ કોઈની પાસે કાંઈ માગે નહીં. પહેલાં લાખ રૂપિયા એટલે ઘણું કહેવાતું, અત્યારે તો બધા હણસ્યાની જેમ લાખ રૂપિયાવાળા ફૂટી નીકળ્યા છે, પણ તેવું એવું નહોતું પહેલાં. પહેલાં તો લખપતિ એટલે મોટો લખપતિ, લાખ રૂપિયા તો બહુ મોટી વાત કહેવાતી. એટલે એ વખતમાં આ બધા પદ તો દીદી 50, 100, 150, 200 વર્ષ પહેલાં બનેલા છે ને. 100-200 વર્ષ પહેલા લાખ રૂપિયા એટલે એક આનાની, બે પૈસાની, એક પૈસાની ઘણી ચીજો મળતી. બે પૈસા તો મોટા જબરા લાગે કે આવડા મોટા બે પૈસા છે, તાંબાના મોટા બે પૈસા બનતા, બહુ મોટી વાત લાગે. એકાનો કોઈ ભાંગે નહીં, રૂપિયો ભાંગવાનો તો સવાલ નહીં. એ પૈસાની કિંમત ઘણી હતી, તે ચીજની કિંમત નહોતી. લક્ષપતિ લાખો લાખો પતિ હોય તો મોટો શ્રીમંત ધનાધીન માણસ કહેવાય. સમ્યક દ્રષ્ટિ કેવો છે કે અજાચી લક્ષપતિ, લખપતિ થઈ ગયો. હવે કોઈની પાસે કાંઈ માગે એ વાત રહેતી નથી. દાસ ભગવંત કો ઉદાસ રહે જગત સમ, ક્યા સદૈવ એસે જીવ સંકિત. બનાસદાસનું આ પદ છે. એ અનુપમ પદમાં લીનતા થઈ જેની ઉપમા આપી શકાય એવા ભગવાન પદમાં લીનતા થઈ એક સ્વરસ થયો અને પરિણામમાં એકાકાર રસ થયો જેવો આત્મા, એવો એનું એકાકાર પરિણમન. એ સ્વરસ થયો, એક સ્વરસ થઈ ગયો, શુદ્ધોપયોગ થયો, બધા એક જ પરિણામના નામ છે. એક સ્વરસ થયો એ રસની મુખ્યતાથી કહ્યું, શુદ્ધોપયોગ થયો એ જ્ઞાનની મુખ્યતાથી કહ્યું. શુદ્ધોપયોગ થયો અને સહજ પદનો અનુભવ થયો અનુભૂતિની મુખ્યતાથી. ત્યાં સહજ પદનો, સહજાત્મ પદનો અનુભવ થયો. આત્મપરિણામનો અપાર મહિમા છે. આવા આત્મપરિણામનો, નિજ પરિણામનો, અનુભવરૂપ પરિણામનો અપાર મહિમા છે. એનો આ મહિમાનો પાર નથી. એ પરિણામ નિજ ભગવાનના આશ્રય થયા, એ પરિણામનો કોઈ પાર નથી. એ પરિણામના મહિમાનો કોઈ પાર નથી. જે પરમાત્મા થવાય છે, પરમેશ્વર સ્વપરિણામને કર્યા વિના પરપરિણામથી ગોથા ખાય છે. આ જગતમાં આ ભગવાન આત્માના અવતારમાં ગોથા ખાય છે. મૂળ તો પરમેશ્વર છે ને, તો કે પરમેશ્વર પણ શ્રીમદજીની જેવું લખાણ છે કે ભગવાન તારા લક્ષણના પાર નથી. એટલે શું, તું છો ભગવાન આત્મા, પણ જે અનેક પ્રકારના વિભાવિક પરિણામ થાય છે એ બધા વિરુદ્ધ પરિણામ છે, એના પણ તારામાં પાર નથી. કહે છે કે પરમેશ્વર સ્વપરિણામને કર્યા વિના, આવા નિજ પરિણામને કર્યા વિના પરમેશ્વરના મહાત્મા પોતે પર પરિણામ કરીને 84 લાખ યોનિમાં જન્મ મરણ કરવા થાય છે. પરમેશ્વર પણ સ્વપરિણામને કર્યા વિના અને નિજ પરિણામ કર્યાથી ગોથા ખાય છે, પરિભ્રમણ કરે છે. પોતાના પરિણામ સ્વરૂપાનંદી થયે પરમેશ્વર કહેવાયો. પોતાના પરિણામ સ્વરૂપમાં આનંદિત થયે, પોતાના પરિણામ સ્વરૂપમાં આનંદરૂપ થયે, સ્વરૂપાનમાં જ્યાં પોતે આવી ગયો ત્યારે પોતે પરમેશ્વર કહેવાયો. એ જ આત્મા પરમેશ્વર કહેવાયો. જે સંસારમાં પરિભ્રમણ કરતો હતો તે જ આત્મા જ્યારે સ્વરૂપના આનંદમાં લીન થયો એને પાત્મા કહેવામાં આવે છે. અજ્ઞાની પરમાત્મા કહીએ છીએ ને, આ તો જ્ઞાની છે એમ નથી કહેતા, જ્ઞાની પરમાત્મા છે એમ કહેવામાં આવે છે. કેમ કે પરમાત્મા સ્વરૂપના અવલોકન માત્રથી પોતે પરમાત્મા છે, સાક્ષાત પરમાત્મા છે એવો અનુભવ કરે છે. પરમાત્મા થયા ત્યાં પોતે પરમાત્મા છે એવું જે અપરોક્ષ અનુભવ, પ્રત્યક્ષ અનુભવ, પરમાત્મા રૂપ અનુભવ, ભાવ તો એમાં હું પરમાત્મા છું એ જ છે. તેથી પરમાત્મા થયા એમ કહેવામાં આવે છે. પોતાના પરિણામ સ્વરૂપાનંદી થયે પરમેશ્વર કહેવાયો. આવો પ્રભાવ આત્મજ્ઞાનના પરિણામનો છે. આવો આત્મજ્ઞાનના પરિણામનો છે. સંપ્રદાયમાં આત્મજ્ઞાનની વાત રહી નથી, બાકી ક્રિયાકાંડ ને રાગ ને અનેક પ્રકારની ધમાલ એને ધમાલમાં લાગ્યા, પણ આત્મજ્ઞાન શું કે એ બધી ઊંચી ઊંચી વાતો એમાં કાંઈ આપણને ખબર પડે. આપણામાં નથી એમ કે મૂળ વાત જ નથી આવી. અનુભૂતિ જેવું કઈ છે બધા એમના શિષ્યો જ રહ્યા છે પણ નથી, તો બધું આખું પ્રકરણ ઘૂંસાઈ ગયું. મૂળ તો શું છે કે એ લોકોએ જે શાસ્ત્રો રચ્યા એ અનુભૂતિ વિહીન થયા, અનુભવ્યા પછી તો લખ્યા. કાળ ઝીણો છે એટલે બીજો સંપ્રદાય સ્થાપ્યો, નહીતર ભગવાન સુખદેવ સ્વામીના વખતમાં જ્યારે ભગવાને પોતે લીધી ત્યારે 4000 રાજાઓએ દીક્ષા લીધી હતી, પણ ભગવાન તો સમ્યક દર્શન લઈને આવ્યા હતા અને પોતે હજી ઉપદેશ નહોતો શરૂ કર્યો. ત્યાં સુધી દેશના લબ્ધિથી બીજા કોઈ બી થાય એ પ્રકાર નહોતો ઉપજ્યો. એટલે મિથ્યાત્વ અવસ્થામાં જ્યારે તીર્થંકર દીક્ષા લીએ ત્યારે બીજા પણ ઘણા વૈરાગ પામીને મહાપુરુષની સાથે સાથે બીજાઓ પણ દીક્ષા અંગીકાર કરે. આ એક મહાપુરુષ સાથે એક પ્રકાર જ હોય છે, કોઈનો પ્રભાવ એવો હોય છે કે એને ઘણા અનુસરે ત્યારે જે મહાપુરુષ કહેવાય ને, યુગ પુરુષ મહાપુરુષ કહે છે કે ઘણા એને અનુસરે. તો જ્યારે ઋષભદેવ ભગવાને દીક્ષા અંગીકાર કરી ત્યારે એની સાથે 4000 રાજાઓએ દીક્ષા લીધી. હવે આવી નવ દિગંબર દીક્ષાના જે એ આચારો છે એ પાળવા એ કંઈ સહેલા નથી, એટલે ઘણા પાછા એ દીક્ષા છોડી દીધી. જ્ઞાન તો થયું નહોતું એટલે એ લોકોએ દીક્ષા છોડી દીધી. કોઈ અનિયમિત થઈ ગયા, કોઈ ગ્રસ્તી થઈ ગયા એમ ફરી ગયું, પણ કોઈએ મત ન આપતા. પોતે આચરણ ન પાળી શીખ્યા માટે આમ નહીં, આમ હોય તો વાંધો નથી અને એમ કરો તો પણ એમાં આત્માનું સાધન થાય ને ધર્મ થાય એ વાત કોઈ ન ચલાવે. પણ અહીંયા ત્યાર પછી અત્યારના આ કાળની અંદર આ દિગંબર સંપ્રદાય પૂર્વ ત્યાં સુધી તો કોઈ શ્વેતાંબર સંપ્રદાય જાહેર પણ નહોતો. ભગવાન મહાવીર સ્વામી પછી 500 વર્ષ અંતિમ તીર્થંકર પછી 23 તીર્થંકર સુધી એ વાત નથી, 24 તીર્થંકર ના સદભાવમાં પણ એ વાત નથી, પણ એ બધું પૂરું થઈ ગયું, ધર્મકાળ પૂરો થયો. લગભગ 24 તીર્થંકરો પૂરો થયો એટલે આ ક્ષેત્રની અંદર ધર્મકાળ નહીવત રહ્યો, લગભગ ધર્મકાળ પૂરો થયો. ત્યાર પછી અધર્મકાળની અંદર ધર્મ ન થાય એ પણ ધર્મ થાય એ પ્રકારના પણ પુણ્ય લઈને જીવો, એ પુણ્ય વગર તો કોઈ સંપ્રદાય ચાલે નહીં. પછી રજનીશ નો ચલાવ હોય કે ગમે નો ચલાવ, એ જાતના પુણ્યનો ઉદય હોય ત્યાં સુધી એટલે એ પણ ચાલવા માંડ્યું. વાંધો નહીં, પરિગ્રહ રાખો તો ધર્મ થાય, પરિગ્રહ રાખો તો સાધુપણ ગણાય, બીજી રીતે સાધુપણ ગણાય, અને એક રીતે ધર્મ સાધી શકાય, એ બધા પ્રકાર ચાલવા માંડ્યા. ગુરુદેવ અફસોસ કરતા ને ઘણી વાર, તીર્થંકરો રહ્યા નહીં, તીર્થંકરોનો વિયોગ થયો, કેવળ જ્ઞાનીનો પણ વિયોગ થયો, એટલે અધર્મનું પણ જોર જોવામાં દેખવામાં આવે છે. નહીં આમ ધર્મ થાય, માધવી વાત થયા. સત્યને દબાવવાના પ્રયત્નો થવા લાગ્યા. અફસોસ ઘણી વાર વ્યાખ્યાનમાં એ વિષય આવી જતો હતો. જુઓ, અત્યારે કોઈ કેવળી નથી, ધણી વગરના ઢોર જેવી શાસનની સ્થિતિ છે, કોઈ હાંકનારો નથી, કોઈ પડકારનારો નથી, પડકારનાર કોઈ નથી, વરે એમ ન હોય એમ પડકારનાર નથી કોઈ. કેવળ જ્ઞાની હોય જુદી વાત છે. ઉપાદાન તૈયાર થયું ને, પણ સાંભળે ત્યારે પ્રગટ થાય, સાંભળે ત્યારે પ્રગટ થાય. ઉપાદાન એટલે એને આ બધાનો અણગમો ને અરુચિ ને એ બધું થઈ ગયું હોય, નાસ્તિનું પડખું તૈયાર થઈ ગયું હોય, અસ્થિ હજી હોય, અસ્થિ પ્રગટ નથી હોય, નાસ્તિથી બધું તૈયાર થઈ ગયું હોય, આ કાંઈ સંસાર ન જોઈએ, રાગ ન જોઈએ, આ ન જોઈએ, બસ મારે એક આત્મા જોઈએ, પણ અનુભૂતિ તો એ વચન મળે છે, યોગ થાય છે ને એને સ્વરૂપ પ્રગટપણે ભાસે છે, ત્યાં સુધી અંતર્મુખ થઈને એને પ્રગટ અનુભવ નથી થતો. અંતર્મુખ થવાનું ત્યારે બને છે, આમ અંતર્મુખ થવાય એ વાત એને સમજે છે અને સમજવા મળે છે, એ સમજણનો પ્રયોગ એ આદરે છે, ત્યાં સુધી એ વિષય એને સમજવા મળતો નથી. આનો જે સમસ્યા છે, પ્રોબ્લેમ છે, એ તો એ છે ને કે અંતર્મુખ કેમ થવું. અંતર્મુખ થવું એ બરાબર છે, પણ કેમ થવું પોતે આ બહુ મોટી સમસ્યા છે, બહુ સૂક્ષ્મ વિષય છે. હા, પામે પ્રતિમાજીના દર્શન કરતા કરતા પામે. પ્રતિમાજીના નિમિત્તથી કોણ પામે? કોઈ સંસ્કારી હોય ને એવી રીતે હોય તો પામે છે. પ્રતિમાજીના નિમિત્તથી પામે, સંસ્કારી હોય ને, પૂર્વ સંસ્કાર લઈને આવ્યો હોય તો પામે છે, એમ સીધો ન પામે. અંદરમાં પૂર્વ સંસ્કાર હોય તો પામે, એટલે એને દેશનામાં લબ્ધિ છે, દેશના લબ્ધિ વાળો. પૂર્વ સંસ્કારી જીવનો અર્થ એ કે દેશના લબ્ધિ પહેલા લઈ લીધી છે પૂર્વભાવમાં, કોઈ જ્ઞાનીના સંઘીના કેવળીના સમાગમમાં એને દેશના લબ્ધિ મળી ગઈ છે, એમ છે. સંસ્કાર લઈને આવ્યું તો પામે, એમાં ત્યાં સવાલ છે. પણ કોણ પામે? કે તદ્રુપ પુરુષાર્થ ત્યાં જે ઉપાડે તે પામે, જેનો ઉપડે તદ્રુપ પુરુષાર્થ એ પામે. જ્યારે પુરુષાર્થમાં જાગૃતિ આવે ત્યારે એને સંસ્કારને નિમિત્ત કહેવામાં આવે. સંસ્કાર તો બુદ્ધિ ક્ષણમાં છે, જ્યારથી સંસ્કાર પડ્યો ત્યારથી નો પ્રત્યેક સમય પૂર્વ સંસ્કાર યુક્ત છે. ક્યારે એ પૂર્વ સંસ્કાર યુક્ત સફળ થયો કે જયારે એને પુરુષાર્થ શરૂ થઈ ગયો ત્યારે એને પૂર્વ સંસ્કાર ને પુરુષાર્થ નો મેળ ગણીને ત્યાં કાર્ય થયું એમ કહેવામાં આવે છે. આવો પ્રભાવ આત્મજ્ઞાનના પરિણામનો છે. પદમથી અવિનાશી પદનો અપૂર્વ લાભ થયો. અપૂર્વ પદ છે, અવિનાશી પદ છે, શાશ્વત પદ છે, તેનો આત્મજ્ઞાન રૂપ જે પરિણમન થયું, સ્વર્ગ થયું, મોક્ષ માર્ગનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પરિણમન થયું, એ ધર્મરૂપ પરિણમનથી અવિનાશી પદનો અપૂર્વ લાભ થયો. પહેલા ક્યારે નહોતો થયો એવો લાભ થયો. સ્વરૂપમાં કેવી રીતે લાગે તે કહેવામાં આવે છે. તે પરિણામ સ્વરૂપમાં કેવી રીતે લાગે, કઈ વિધિએ લાગે, એની રીત શું છે કહેવામાં આવે છે. આ ગ્રંથનું કોઈ વિશિષ્ટતા હોય તો એ છે કે વારંવાર એમણે રીતનો વિષય, વિધિનો વિષય વારંવાર લીધો છે. ફેરવી ફેરવીને જે વિષય અત્યંત સૂક્ષ્મ છે, પરથી પરાન્મુખ થઈ વારંવાર સ્વપદને અવલોકવાના ભારે શું કહે છે, જે અવલોકવાની પદ્ધતિ છે એ અનુભવની પદ્ધતિ છે. અવલોકન પદ્ધતિ તે અનુભવ પદ્ધતિ છે, વિચાર પદ્ધતિ તે અનુભવ પદ્ધતિ નથી. વિચાર અનુભવથી દૂર રહે છે અને અવલોકનથી અનુભવની નજીક જવાય છે. આમ બે વચ્ચેનો આટલો તફાવત છે. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં તત્વ વિચાર અવશ્ય થાય છે, પણ જીવ એકલો વિચારમાં રોકાય અને અવલોકનમાં ન આવે તો એ અનુભવ સુધી ન પહોંચે. અહીંયા તો અનુભવ પ્રધાન ગ્રંથ છે ને, એટલે એ વિષય અનેક વાર એમણે કીધો છે. અને એ જરા સમજવા એ છે કે અવલોકન છે એ શું છે, કે પોતાના સ્વભાવને અવલોકે છે. તો પોતાનો સ્વભાવ કેવો છે કે અનુભૂતિ સ્વરૂપ જ છે. સ્વભાવ કેવો છે, આત્મા સ્વભાવે કેવો છે, કે પોતે જ અનુભૂતિ સ્વરૂપ છે. અનુભૂતિ સ્વરૂપ જે સ્વભાવ છે એના ઉપર એનો હાલ નહોતો, લક્ષ નહોતો, અવલોકના નહોતી, એનો ઉપયોગ નહોતો. લક્ષ બીજે હતું તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો હોવા છતાં અનુભવાતો નહોતો. 17-18 ગાથા લીધી ને, આ બાળ ગોપાળને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એમ કહે તો ત્યાં સ્વસંવેદન રૂપ અનુભવ નથી. કાંઈ અનુભવ કઈ જાતનો, અનુભૂતિ સ્વરૂપ છે ને અનુભવ અનુભવાઈ રહ્યો છે તો અનુભવ તો સામાન્ય રીતે સ્વસંવેદન અનુભવ થાય એને અનુભવ કહીએ છીએ. અહીંયા એ વાત નથી, અહીંયા તો હું પણ જે છે એ હું પણ તો એને થઈ જ રહ્યું છે. હું પણ આનો અનુભવ રાગમાં ને પરમા તો કરી જ રહ્યો છે. હું તો સામાન્ય છે ને એની અંદર, એ હું પણ છે. એ પોતાનો જે સ્વભાવ છે અનુભૂતિ સ્વરૂપ એને અવલોકનમાં, એટલે જ્યાં અનુભવ થઈ રહ્યો છે એ ઉપર લક્ષને લઈ જાય ત્યારે એને અનુભવમાં હું છું ને મારા સિવાય મારામાં કોઈ અન્ય દ્રવ્ય ભાવનો અભાવ હોવાથી અનુભવ તો થવાનો પ્રશ્ન જ રહેતો નથી. મારા અનુભવમાં મારા સિવાય કોઈ અન્ય દ્રવ્ય ભાવ નથી, બધા ભાવ છે, એનો સદંતરો ભાવ છે, તો પછી મારામાં અન્યનો અનુભવ કેમ થાય? તો અનુભવને તપાસે, અવલોકનથી અનુભવને તપાસે, તો એને પોતાનો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા છે એમ એને બરાબર જ્ઞાનમાં પહેલાં સમજાય છે, અને પછી એને એ સમજ ખાસરૂપ હોવાથી એનો અનુભવ પણ એને આવે છે. તો કેવી રીતે? પહેલી આ શરત મૂકી કે પરથી પરામુખ થઈને એ લક્ષ્ય એને પર ઉપર રાખ્યું છે, તેનાથી તેને પરામુખ થવું પડશે. પરામુખ થવું એટલે બિલકુલ ઉલટું થઈ જવું, આખી બાંધી કરી નાખવી, એને પરામુખ કહે છે. એકદમ ઉલટું થઈ જવું, પરથી પરામુખ થઈને વારંવાર સ્વપદને ઓલું વિચારની અંદર, એટલા માટે સ્વાધ્યાયમાં એ વાત આવે છે કે પદ છે એનાથી પણ ભિન્ન છો, પર પદાર્થથી સુખ નથી, પર પદાર્થમાં તારું અસ્તિત્વ નથી, દ્રવક્ષેત્ર કાળ ભાવે પર પદાર્થ એટલો બધો તારાથી દૂર છે કે એમાં અનંતો અભાવ છે, અને એ પર પદાર્થની કોઈ કિંમત નથી. આ બધું કહેવાની પાછળ, વિચારવાની પાછળ, તેનાથી પરાંગમુખ કરાવવાનો હેતુ રહેલો છે. એ પરાંગમુખ અહીંથી